તારીખ 25/1/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 106.
પ્રકરણ છે. અનુભવનો નિર્વિકલ્પ સ્વાનુભવની દશા કેવી હોય, અનુભવ કેવો હોય એનું વર્ણન ચાલે છે. વચ્ચેનો પારિગ્રામ છે, છેલ્લી લીટીઓ છે. એ રીતે સમ્યક દ્રષ્ટિના દર્શન જ્ઞાન ચારિત્ર સહિત પરિણામ નિજ ચીજ વસ્તુને જ વ્યાપી વ્યાપક રૂપ દેખતા જાણતા આચરતા નિજ સ્વાદ લે છે. સ્વાનુભવમાં પોતાના સ્વરૂપના આસ્વાદ છે, પોતાના સ્વરૂપનો આસ્વાદરૂપ પરિણામ છે, અનુભવરૂપ પરિણામ છે. એમાં શ્રદ્ધાન છે, જ્ઞાન છે, ચારિત્ર છે, ત્રણેય છે. ઉપરના ભૂલમાં સ્પષ્ટ એટલી વાત નહોતી લીધી. અહીંયા શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર સહિત એમ લીધું છે. કેટલાક શાસ્ત્રમાંથી એવો અર્થ વિચારે છે કે સમ્યક દ્રષ્ટિને શ્રદ્ધાનને જ્ઞાન છે પણ ચારિત્ર નથી. શ્રદ્ધાનનું ગુણસ્થાન, ચોથું ગુણસ્થાન માત્ર શ્રદ્ધાન પૂરતું છે અને ત્યાં શ્રદ્ધાન થયું છે. જ્ઞાન તો મતિશ્રુત ક્ષોપક્ષમ રૂપ છે, એટલે એ જ્ઞાનનો તો કોઈ ખાસ શાસ્ત્રનો જાણપણું હોય ન હોય એવું કોઈ મહત્વ નથી. અને ચારિત્ર ક્યાં છે નહીં, શ્રદ્ધાનું ગુણસ્થાન છે. અહીંયા એ સ્પષ્ટ કરે છે કે એ રીતે સમ્યક દ્રષ્ટિના દર્શન જ્ઞાન ચારિત્ર સહિત પરિણામ છે. મોક્ષ માર્ગ શરૂ થયો છે અને મોક્ષ માર્ગની વ્યાખ્યા જ એ છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એ ત્રણ ત્રણેય સાથે હોય છે. મોક્ષ માર્ગમાં ત્રણેય અભેદ હોય છે મોક્ષ માર્ગમાં અને અવિરુદ્ધ હોય છે. જ્ઞાન શ્રદ્ધાના વિષયનો જ્ઞાન વિરોધ કરે, જે જ્ઞાનના વિષયનો ચારિત્રથી વિરોધ થાય એવો પ્રકાર ત્યાં હોતો નથી. ત્યાં શ્રદ્ધા દ્વારા પણ આત્મ સ્વરૂપને શ્રદ્ધાય છે, જ્ઞાન દ્વારા ત્યાં આત્મ સ્વરૂપનું વેદન થાય છે અને ચારિત્ર દ્વારા આત્મ સ્વરૂપમાં સ્થિર થવાનું આચરણ થાય છે. એમ દર્શન જ્ઞાન ચારિત્ર સહિત પરિણામ છે. પોતાની નિજ ચૈતન્ય વસ્તુને જ વ્યાપ વ્યાપક રૂપ દેખતા જાણતા આચરતા નિસ્વાદ લીએ છે. દેખવું જાણવું આચરવું થાય છે, ત્યાં વ્યાપ વ્યાપક ભાવે દેખવું જાણવું આચરવું થાય છે. વ્યાપ વ્યાપક ભાવે એટલે પોતે જ પોતાના પરિણામમાં જેવો સ્વભાવ છે તેવા સ્વભાવથી જ વ્યાપી જાય છે. અનંત ગુણનું વેદન, અભેદ સ્વરૂપનું વેદન પોતાના અખંડ પરિણામથી આસ્વાદરૂપ આવે છે. એ નિજ સ્વાદ દશાનું નામ, એવું જે પોતાના સ્વાદની દશા છે તેનું નામ સ્વાનુભવ કહીએ છીએ. આટલી સ્પષ્ટતા એટલા માટે કરી છે કે સ્વાનુભવના વિષયમાં પણ અનેક મત મતાંતરો ચાલે છે. અન્ય મતમાં પણ સ્વાનુભૂતિનો વિષય પોતપોતાની રીતે સૌ કહે છે. વેદાંતમાં એ વિષય આવે છે, સ્વાનુભૂતિનો વિષય. સત્શાસ્ત્રોમાં સ્વાનુભૂતિની મહિમા ઘણી આવી, ભગવાનની વાણીમાં પણ સ્વાનુભૂતિનો મહિમા ઘણો આવ્યો. અને એ વિષય ભલે એનાથી જીવ અજાણ્યો હોય તો પણ સમજી શકે કે આ કોઈ અભૂતપૂર્વ દશા છે, અલૌકિક દશા છે, અને આ દશા બીજી સર્વ દશાઓ કરતાં ઉચ્ચ કોટીની દશા છે. અનુભવ થયા પહેલા પણ એટલી સમજણ આવી શકે છે. તેથી ઊંચી વાત પકડવાના અભિપ્રાયથી પણ પોતાની કલ્પના પ્રમાણે સ્વાનુભૂતિની વાત લઈ જાય તો પણ તેથી કાંઈ સ્વાનુભૂતિનો ખરો મહિમા થાય છે એવું બનતું નથી. દેખો જાણવું વિકલ્પ છે એવું નથી. દેખવું એટલે અહીંયા શ્રદ્ધવું છે, શ્રદ્ધા પોતે નિર્વિકલ્પ છે. અને અહીંયા જ્ઞાન પણ પોતાના સ્વરૂપને જાણતા નિર્વિકલ્પ ભાવે જાણે છે. જાણવું એટલે સ્વવિકલ્પણે જાણવું એવું નથી, કાંઈ નિર્વિકલ્પણે જાણે છે. નિર્વિકલ્પ સ્વરૂપને તન્મય થઈને જાણે છે. તો જે જ્ઞાનનો એવો સ્વભાવ છે કે જ્ઞેયાકારે પરિણમે, તો સ્વજ્ઞેય નિર્વિકલ્પ છે તો ત્યાં જ્ઞાનનું પરિણમન પણ તેવું જ, જેવું સ્વજ્ઞેય છે એવું સ્વાકાર ભાવે જ્ઞાન ત્યાં પરિણમે છે. તેથી જ્ઞાન પણ ત્યાં નિર્વિકલ્પ હોય છે. એ નિજ દ્વાર નિજ સ્વાદ દશાનું નામ સ્વાનુભવ કહીએ છીએ. એવું જે પોતાના સ્વરૂપનો આસ્વાદ આવે એને સ્વાનુભવ કહીએ છીએ. આટલો પ્રકાર હોય તો સ્વાનુભવ સમજવો, નિર્વિકલ્પ દશા ન થઈ હોય તો એને સ્વાનુભવ થયો છે એમ ન કહેવાય. એમ કહે કે આત્મા તો અમને કેવો છે એ ખબર છે, માટે અમને આત્માનું જ્ઞાન છે, એવું અહીંયા આત્મજ્ઞાન નથી. આત્મજ્ઞાન તો આત્મા નિર્વિકલ્પ છે એવી ખબર છે એવા વિકલ્પવાળું નથી, પણ આત્મજ્ઞાન જેવો આત્મા નિર્વિકલ્પ છે તેવું જ તેનું તેની સાથે અભેદ પરિણતિરૂપ અભેદભાવરૂપ જે નિર્વિકલ્પ જ્ઞાન છે તે આત્મજ્ઞાન છે. અને તે આત્મજ્ઞાન છે તે ભવભ્રમણના નાશનું કારણ છે. જન્મમરણના નાશનું કારણ એકમાત્ર આત્મજ્ઞાન છે, અને એ સિવાય કોઈ જન્મમરણના નાશનું કારણ ત્રણકાળ ત્રણ લોકમાં નથી. હવે એને નામ આપ્યા છે આગળ નીચેના પેરેગ્રાફથી. એ સ્વાનુભવ દશાને અનેક નામથી શાસ્ત્રની અંદર કહે છે, એમાં કેટલા કેટલા એના નામ છે. આમ તો હજારો નામ એને લાગુ પડે છે, કેમ કે એક સ્વાનુભવમાં અનંત ગુણ શુદ્ધ થઈને પરિણમ્યા તો એક એક ગુણથી એનું નામ લ્યો તો પણ કેટલા નામ થાય. કેટલા ગુણને તો ગુણને જ નામ નથી, પણ જેટલા ગુણને નામ છે એટલા ગુણથી એ દશાને બતાવો, કેમ કે તે ગુણ તે દશામાં પ્રગટ થયેલા છે, માટે તે દશા ગુણવાન છે, તેવા ગુણવાળી છે, એ રીતે લ્યો તો એના અનેક હજારો નામ થઈ શકે છે. એમાંથી કેટલાક નામ અહીંયા પાછા વિશેક નામ છે એના. સ્વ સ્વાનુભવ થતા નિર્વિકલ્પ સમ્યક્ત્વ ઉપજે છે. પ્રથમ તો જ્યારે પહેલો સ્વાનુભવની દશા આવે છે, જે પૂર્વે નથી આવી એવી અપૂર્વ દશા સ્વાનુભવની પ્રગટ થાય છે, ત્યારે પ્રથમ સ્વાનુભવમાં નિર્વિકલ્પ સમ્યક્ત્વ ઉપજે છે. એ નિશ્ચય સમ્યક્ત્વ છે, એ વાસ્તવિક સમ્યક્ત્વ છે, શુદ્ધ સમ્યક્ત્વ છે. એ પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ થાય છે સ્વાનુભવની દશામાં. તેને સ્વાનુભવ કહો, પેલું નામ એને, યા કોઈ નિર્વિકલ્પ દશા કહો. એ સ્વાનુભવ એને સ્વાનુભવના નામથી કહો કે એને નિર્વિકલ્પ દશા એવું નામ આપો. કેમ? ત્યાં વિકલ્પનો અભાવ થયો. જે વિકલ્પની પરંપરા અનાદિથી સતત ચાલુ હતી અને ચાલુ જ રહેતી હતી, એ પ્રથમ વિકલ્પની પરંપરા તૂટી અને નિર્વિકલ્પ સ્વાનુભવની દશા પ્રગટ થઈ, એને નિર્વિકલ્પ દશા કહો કે સ્વાનુભવ દશા કહો, બંને એક છે. અથવા આત્મસન્મુખ ઉપયોગ કહો, બીજું નિર્વિકલ્પ દશા કહો, અથવા આત્માની સન્મુખ થયેલો ઉપયોગ કહો. જે ઉપયોગ પોતાના સ્વરૂપની સન્મુખ થયો એ પણ સ્વાનુભવ દશામાં જ બને છે, બીજી રીતે બંધો નથી. જો ઉપયોગ સ્વરૂપ સન્મુખ થાય, આત્મ સન્મુખ થાય, તો એ ઉપયોગમાં પોતાનો અનુભવ આવે. ઉપયોગ પર તરફ હોય તો ઉપયોગમાં પરનો અનુભવ આવે. પરનો અનુભવ થઈ શકતો નથી, પણ એવો એને અભ્યાસ થાય છે મિથ્યાત્મની દશામાં. પણ અનાદિનો જે પર સન્મુખ ઉપયોગ હતો, એ ક્ષણ પણ જે સ્વસન્મુખ નહોતો થયો, એ પર પ્રથમમાં પ્રથમ સ્વસન્મુખ થાય છે. અન્ય મતમાં એવું આવે છે, વૈષ્ણવમાં, હિન્દુ ધર્મમાં, કે ગાયના શિંગડા ઉપર, શિંગડાના ટોચે રાયનો દાણો સ્થિર થાય એટલી વાર પણ જો પરમાત્મામાં મન સ્થિર થાય તો મુક્તિ થઈ જાય. શું પણ કયા પરમાત્મા, એ સવાલ છે. એ બીજા પરમાત્માને કલ્પનામાં લઈએ છીએ, એટલે એને એની માન્યતા પ્રમાણે ચાલે છે. પણ ત્યાં મનને એકાગ્ર કરવાની વાત છે. અહીંયા તો એમ કહે છે કે જ્યાં સુધી મન સાથે ઉપયોગ જોડાયેલો રહે ત્યાં સુધી એને રાગ ઉત્પન્ન થયા કરે, એને સ્વવિકલ્પ દશા કહેવામાં આવે છે. મનનો વિકલ્પ જ્યારે મનના અભાવ રહિત અતિન્દ્રિય સ્વરૂપ જે આત્મા છે, એમાં અતિન્દ્રિય ભાવે ઉપયોગ લીન થાય, એકાગ્ર થાય, ત્યારે એમાં વિકલ્પનો નાશ થાય છે અથવા મનનો અભાવ થાય છે. મનનો અવલંબન ઉપયોગ છોડી દે પછી નિર્વિકલ્પ દશા થાય છે. મનનું પણ અવલંબન રહે, એટલે મનનો ઇન્દ્રિય છે, એક ઇન્દ્રિય છે, એનું પણ અવલંબન રહે અને અતિન્દ્રિય સ્વરૂપનું પણ અવલંબન રહે, બે વાત બનતી નથી. સ્વાનુભવ દશા લીધી ને, ત્યાંથી લીધી, સમય સારો. બનારસીદાસજીનું એક પદ લીધું, વસ્તુ વિચાર તો ધ્યાવતે મન પાવે વિશ્રામ. એ મન છૂટી જાય છે, વિશ્રામ પામે, એટલે મન છે વિરામ પામી જાય છે, અટકી જાય છે. મન પોતાની પ્રવૃત્તિ કરતું અટકી ગયું. વસ્તુ એટલે ચૈતન્ય વસ્તુ, ચિદ વસ્તુ આત્મા પોતે. એનો વિચાર એટલે એને જ્ઞાનમાં લઈને એમાં એકાગ્ર થાય છે. વિચાર એટલે અહીંયા વિકલ્પ નહીં, એને સીધું જ્ઞાનમાં લઈને એમાં સ્થિર એકાગ્ર ઉપયોગ, શુદ્ધ સ્થિર ઉપયોગ થાય છે. ત્યારે મન પણ વિરામ પામે છે. ત્યારે અનંત ગુણ સ્વરૂપ આત્માનો રસનો આસ્વાદ ઉપજે છે. એ આસ્વાદમાં મુખ્ય સુખ છે, મુખ્ય આનંદ છે. અનંતગુણના જુદા જુદા સ્વાદ કાંઈ અનુભવ ગોચર થતા નથી. જેમ એક મીઠાઈમાં અનેક મેવા મસાલા નાખ્યા હોય તો બધાનો સ્વાદ જુદો જુદો નથી આવતો, પણ કોઈ જલદ સ્વાદિષ્ટ ચીજ હોય એનો ખ્યાલ આવે કે આમાં એલચી નાખી લાગે છે, એનો સ્વાદ એવો છે કે જુદો જણાય આવે. એમ અનેક હજારો સેંકડો વસ્તુ એની અંદર નાખી હોય તો બધાનો ભેગો સ્વાદ લેવામાં આવે છે અભેદપણે. એનું નામ ફલાણી ચીજનો આસ્વાદ એમ કહેવામાં આવે છે કે આ ફલાણી ચીજ ખાધી, બદામ પાક ખાધો, ફલાણો પાક ખાધો એમ કહે છે. અંદર ચીજ તો ઘણી છે, એમાં આનંદ ગુણમાં સુખની વિશિષ્ટતા છે, આનંદની વિશિષ્ટતા છે. એટલે આનંદ, આનંદ અને સુખથી અનાદિથી એને જોઈએ છીએ, એને ત્યાં પ્રાપ્ત થાય છે. એટલે એ બાજુ ફરી ફરીને જવાની ભાવના રહે છે. જ્યાંથી સુખ મળતું હોય ત્યાં ફરી ફરીને પરિણામ જાય, એવું પરિણામનો સ્વભાવ છે. સહેજે જાય એવો પરિણામનો સ્વભાવ જ છે. એટલે સ્વાનુભવથી, નિર્વિકલ્પ સ્વાનુભવથી બહાર આવ્યા પછી પણ એવી ભાવના રહે છે સમ્યક દ્રષ્ટિ સાધકની કે મારે અનંત કાળાવલી હવે આવા સ્વાનુભવમાં, સ્વાનુભવ દશામાં જ વહો, પસાર થા. નિયમસારમાં આવા આત્મભાવનાનો ગ્રંથ છે ને, સ્વરૂપની ભાવનાનો ગ્રંથ છે, અને એ ચાકડો આપણે સ્વાધ્યાય મંદિરની લોબીમાં બહાર છે દાખલ થઈએ છીએ. અનંત હવે પછીની અનંત કાળાવલી આત્મતત્વના, નિજાત્મ તત્વના ભોગવટામાં વહો, આવી ભાવના છે. એ નિયમસારનું વચન છે. પદ્મ બ્રહ્મધારી દેવે ટીકામાં એ વાત લીધી છે, પોતાની ભાવના ભાવતા ભાવતા. એ આત્મભાવના છે એ કેવળ જ્ઞાનને પ્રગટ કરનારી ચીજ છે. એ જાણીને શ્રીમદજીએ આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે, એ તો ખરેખર એ એક મંત્ર રૂપે એમણે મુમુક્ષુને આપેલું છે. ભાવનાનો વિષય મંત્ર રૂપે આપેલો છે કે આ એક મંત્ર છે કે જેનાથી જીવને કેવળ જ્ઞાન પ્રસિદ્ધ થાય છે, પ્રગટ થાય છે. પછી એનો મર્મ અને એનો માર્ગ પકડવાને બદલે એનો જાપ શરૂ કરી દીધો. એ તો શબ્દો છે, શબ્દોનો જાપ કરવા માટે, એ શબ્દોનો જાપ કરવો તે કોઈ ભાવના નથી, પણ આત્મભાવનારૂપ પરિણમન થવું તે ખરેખર મંત્ર છે કે જે ચાર ગતિની દશાને મટાડીને સિદ્ધ દશા પ્રાપ્ત કરાવે છે, કેવલ્ય દશા પ્રાપ્ત કરાવે છે. એને આત્મસન્મુખ ઉપયોગ કહો અથવા ભાવમતિ જ્ઞાન કહો અથવા ભાવ શ્રુત જ્ઞાન કહો, ભાવમતિ કહો અથવા ભાવ શ્રુત કહો. જે મતિ પોતાના આત્મભાવને, સ્વરૂપ ભાવને અનુભવમાં લઈએ તે ભાવમતિ છે, અને જે શ્રુત જ્ઞાન પોતાના સ્વરૂપને ભાવે તે ભાવ શ્રુત જ્ઞાન છે. મતિ જ્ઞાન દ્વારા પણ સ્વરૂપને ભાવે છે, આસ્વાદે છે, અને શ્રુત જ્ઞાન દ્વારા પણ સ્વરૂપને ભાવે છે અથવા આસ્વાદે છે. તેથી તેને ભાવમતિ જ્ઞાન કહો અથવા ભાવ શ્રુત જ્ઞાન કહો. અહીંયા આત્માના વિકલ્પ વાળું જ્ઞાન છે તે દ્રવ્ય શ્રુત જ્ઞાન છે. આમ તો પુસ્તક છે, શાસ્ત્ર છે, તે દ્રવ્ય શ્રુત કહેવામાં આવે છે, પણ તેથી આગળ ચાલીએ તો એ શાસ્ત્રો અનુસાર જે સવિકલ્પ જ્ઞાન તે દ્રવ્યશ્રુત છે, અને એ દ્રવ્યશ્રુતનો મર્મ જે નિર્વિકલ્પ શુદ્ધાત્મા છે એનું નિર્વિકલ્પ જ્ઞાન તે ભાવશ્રુત જ્ઞાન છે, એને ભાવશ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. જે શ્રુત જ્ઞાનમાં આત્મા ભાવ્યો જે મતિ જ્ઞાનમાં આત્મા ભાયો અને જે આત્માને તદાકાર થઈને ભાયો તેને ભાવમતિ જ્ઞાન અને ભાવસુત જ્ઞાન કહેવામાં આવે છે. સ્વાદમાં લીધો, સ્વાદમાં લીધો, પણ સ્વાદમાં તો નહીં ચીજ નહીં ન ભાવે એવી ચીજ સ્વાદમાં આવે તો અણગમો થાય, અને ભાવતી ચીજ સ્વાદમાં આવી છે એમ છે. આસ્વાદ લીધો પણ ભાવીને આસ્વાદ લીધો છે. અનુભવ સુધી પહોંચે, પણ પરસન્મુખ જ્ઞાનમાં રહ્યો રહ્યો આત્માની કલ્પના કર્યા કરે તેથી કાંઈ આત્મા અનુભવમાં આવતો નથી, અથવા તો તેમાં આત્મરસ ઉપજતો નથી. જેવો આત્મા છે એવો આત્મા જ્ઞાનમાં આવે વિકલ્પની આડ વિના. વિકલ્પની આડમાં ઊભો રહી રહીને આત્માને આત્માનો વિચાર કરે તો એને વિકલ્પનો રસ આવે છે, એમાં આત્મરસ આવતો નથી. અહીંથી બે લાઈન જુદી પડે છે. રાગ ઉપર વજન છે, રાગની મુખ્યતા છે, રાગની રુચિ છે, ત્યાં સુધી એ રાગની મુખ્યતામાં ઊભો ઊભો આત્માના વિચાર કરે છે, અને રાગની પકડ છોડવાની ત્યાં એની તૈયારી નથી, કેમ કે રાગની રુચિ છે. તો એના તે આત્મા આત્માના વિષયભૂત થતા વિચારો, આત્માને લક્ષણા લેવા માટેના વિચારો, આત્મસ્વરૂપ અંગેના વિચારો, સ્વભાવ અંગેના વિચારો એના નિષ્ફળ જાય છે. એ વિચાર એ પરિણામ સફળ થતા નથી, કેમ કે એમાં રાગરસ વધે છે. એને એમ થાય છે કે હું આત્માનો મહિમા કરું છું, પણ રાગરસ વધે છે, આત્મરસ કે જ્ઞાનરસ એમાં વધતો નથી. જ્યારે સ્વરૂપ સન્મુખ થાય છે, સમ્યક સન્મુખ થાય છે, ત્યારે આત્મરસ વધે છે, એને ખરો આત્મ મહિમા કહેવામાં આવે છે. અને ત્યાં રાગ વધવાને બદલે રાગ તૂટવાની પરિસ્થિતિ ઊભી થાય છે. ત્યાં રાગનો નિષેધ આવે છે અને રાગની અરુચિ થાય છે. જ્યારે રાગની અરુચિ થાય ત્યારે ભેદ જ્ઞાન થયું, એ રાગનું ભેદ જ્ઞાનનું લક્ષણ બતાવવામાં આવ્યું છે 307. ગુરુદેવ ભેદ જ્ઞાન થવાનું એ લક્ષણ છે કે જેમાં રાગ પ્રત્યે અનાદર ભાવ જાગે, પણ ઓળખાણમાં જ ભૂલ કરે છે. જ્યાં સુધી વિભાવને વિભાવ જાતિથી અને સ્વભાવને સ્વભાવ જાતિથી જુદા જુદા ન ઓળખવામાં આવે ત્યાં સુધી કોઈને કોઈ વિભાવ અંશમાં એને સ્વભાવની કલ્પના થઈ જાય છે, એને આત્માની કલ્પના થાય છે. એટલે રાગમાં જ એને આત્મા માન્યો છે એની એ સ્થિતિ એની દ્રઢ થાય છે. એટલે ઓળખાણની વાત મુખ્ય છે, ત્યાંથી જુદો પડે. એ ભાવસ્વરૂપ છે એને સમસ્ત જીન શાસન 15મી ગાથામાં કહ્યું, આ ભાવસ્વરૂપને કહ્યું છે. જે શુદ્ધ ઉપયોગ થયો, આત્મસમ્મુખ નિર્વિકલ્પ દશાનો ઉપયોગ થયો તેને ભાવશ્રુત જ્ઞાન કહ્યું, ને તે ભાવશ્રુત જ્ઞાન તે સમસ્ત જીન શાસન છે, એને સમસ્ત જીન શાસન કહેવામાં આવે છે. રહેવા દે ને, રહેવા દે, તો દરવાજા ખુલ્લા છે એટલે આવ્યા જ કરશે. એટલે એ આખું જીન શાસનનો સાર એમાં આવી ગયો. અને જેટલો જીન શાસનના કથનનો વિસ્તાર છે એ કથનનો સરવાળો અહીંયા આવે છે એમ કહેવું છે. 100 એમ સરવાળો માર્યો એટલે 99 સુધીની બધી રકમ એમાં આવી ગઈ કે નહીં? ભલે કહેવાય છે 100, પણ બધી વખતે 100 સુધીની મપાટ લેવી પડતી નથી. 100 કહેતા 99 ઉપરાંત 1 એ વાત એની અંદર આવી ગઈ. એમ નિર્વિકલ્પ દશામાં આવ્યો જીવ તો કહે છે કે અહીંયા સમસ્ત જીન શાસન છે. સમસ્ત જીન શાસન નો એને અનુભવ છે. એ સમસ્ત જીન શાસન નો અનુભવ છે એમ કહો કે એ દેશ જીન છે એમ કહો, બધી એક વાત છે. દેશે જીન થયો બધી એક જ વાત છે. એ બધું એની અંદર આવી ગયું. ચારે અનુયોગ આવી ગયા. અનંત અનંત નયનું જ્ઞાન એમાં આવી ગયું. ઉપયોગ થવાની જરૂર નથી. ચાર અનુયોગનો ઉપયોગ થવાની જરૂર નથી. અનંત નયનો ઉપયોગ થવાની આવશ્યકતા નથી. એટલે રાજમલજી એ વાત લીધી કે આવી સ્વાનુભૂતિ થઈ તેને શાસ્ત્ર ભણવાની અટક નથી. અટક નથી એટલે એને બંધન નથી કે એને શાસ્ત્ર વાંચવું પડે. ને શાસ્ત્ર વાંચે તો એનું જ્ઞાન સાચું, ને શાસ્ત્ર ન વાંચે તો એનું જ્ઞાન સાચું નહીં. કે એને અટક લાગુ, એનું બંધન લાગુ પડતું નથી એને. એવી વાત લીધી છે. એને ભાવશ્રુત કહો અથવા સ્વસંવેદન ભાવ કહો. જે જ્ઞાન પોતે સ્વપણે વિદાય છે, જ્ઞાન ભાવ, જ્ઞાનમાં રહેલો વેદન ભાવ, સ્વસન્મુખપણામાં સ્વપણે વિદાય છે, પોતા સ્વરૂપે વિદાય છે, તેને સ્વસંવેદન ભાવ કહો કે એને સ્વાનુભવ કહો, બંને એક છે. એને સ્વસંવેદનની મુખ્યતાથી એને સ્વસંવેદનપણું કહેવામાં આવે છે. નિવેદનથી વાત લીધી. સ્વસંવેદન પોતાને જ પોતાનું સમ્યક પ્રકારે સારી રીતે અભેદ ભાવે વેદન થાય તેને સ્વસંવેદન કહેવામાં આવે છે. વિચિત્રતા કેટલી છે કે વેદન જ્ઞાન કરે છે, જ્ઞાન પોતાનું વેદન કરે છે, છતાં લક્ષ્ય બીજા ઉપર છે તો એને એમ થાય છે કે મને બીજું વિદાય છે. ખરેખર ત્યાં બીજું છે નહીં. જેમ અરીસામાં બીજું પ્રતિબિંબ પડે પણ ત્યાં કોઈ જ્ઞેય કોઈ દ્રશ્યમાન પદાર્થ અરીસામાં આવતો નથી. એ અરીસાની જ અવસ્થા છે. અરીસો જ છે. અરીસાની અવસ્થા કહો કે અરીસો પોતે છે. ત્યાં કોઈ બીજું નથી. દ્રવ્યપણે તો કોઈ બીજું નથી કે ભાવપણે પણ કોઈ બીજું ત્યાં નથી. પણ પરનું એકત્વ છૂટ્યું. જો સ્વસંવેદન તો ત્યારે આવે કે જો પરનું એકત્વ છૂટે તો. પરનું એકત્વ એટલું બની રહ્યું છે, થઈ રહ્યું છે કે એમાંથી એને સ્વસંવેદન છે એ પ્રગટ થતું. લાડવાનો સ્વાદ જીવ લઈ શકતો નથી. કેવી રીતે લઈ શકે? એ ભૂગોળની પર્યાય છે, એને જીવ કેવી રીતે લઈ શકે? જળની પર્યાયને જીવ કેવી રીતે લઈ શકે? એ ભ્રમ થાય છે એને કે આ મેં ખાધું, મને આનો સ્વાદ આવ્યો, એવો એને ભ્રમ થાય છે. એ કેવળ ભ્રમ જ છે, ભ્રમણા છે, બીજું કાંઈ નથી. ત્યાં એને ખરેખર તો પોતાને રાગ થાય છે. રાગ થાય છે, મુખ્યપણે રાગ થાય છે. અને એ રાગની મુખ્યતામાં જ્ઞાન તણાઈ જાય છે, તણાઈ જાય છે ત્યાં. એટલે જ્ઞાન તિરોભૂત થઈ જાય છે. જ્ઞાનનું વેદન છે ત્યાં તિરોભૂત થઈ જાય છે. આ ઠીક છે, આ સ્વાદ ઠીક છે, એવી રાગની તીવ્રતામાં, રાગની તન્મયતામાં એને જ્ઞાનની જ્ઞાનને ચૂકવાનું બને છે, જ્ઞાનને ભૂલવાનું બને છે.
જ્ઞાન
ખોટું પડે. એટલે જ્ઞેય સર્વથા ન જણાય એવું બને નહીં જ્ઞાનમાં. હવે એક છદ્મસ્ત જીવને શું છે કે એક કાળે એક જ્ઞેયને જાણે, એટલે જો એ ઉપયોગમાં પરગ્નિ જ્યારે એનું પરગ્નિનું ચિત્રામણ છે ત્યારે સ્વગ્નિનું ચિત્રામણ નથી, અને જો ઉપયોગમાં સ્વગ્નિનું ચિત્રામણ છે ત્યારે પરગ્નિનું ચિત્રામણ રહેતું નથી. પ્રતિબિંબ ન રહીએ, એક સાથે બે, એકનું પ્રતિબિંબ પડે, એકનું પડે પ્રતિબિંબ પરિસરમાં, તમારાનો મારો બે નો ફોટો એક જગ્યાએ ક્યાંથી પડે? બાજુ બાજુમાં પડે, પણ ફોટા ઉપર ફોટો કેવી રીતે પડે? આડો આવી જાય. તમારો જે ફોટો પડે છે ત્યાં મારો ફોટો લેવો હોય તો કાં મારે તમારી આગળ રહેવું પડે તો તમારા આડે હું આવું, કાં મારા આડે તમે આવો, એ કારે બે ફોટા તો ત્યાં ના પડે, એક જ પડે, બીજો તો પડે જ નહીં ને. વસ્તુ સ્થિતિ એ તો થતું જ નથી ને, બનતું જ નથી કે એમાં ઉપયોગમાં એક કાળે એક નહીં જણાય, એક કાળે બે જ નહીં જણાય, એવું ઉપયોગમાં નથી. હા તો એ પરનો સ્વાદ લે છે, સ્વ છૂટી જાય છે, સ્વનો સ્વાદ લે ને કામ પરનો આ સ્વાદ લે, એક સાથે બે નો આ સ્વાદ લે એવું બની શકતું નથી. પરનો આસ્વાદ આવવાનો નથી એટલે અતૃપ્તિ છે, એ તીવ્ર થયા કરે છે. એટલે જાણે છે, એનું નામ જાણવું લીધું. હા એ બે છે કે જે એક તો પોતાને જાણવાનો ઉપયોગ મૂકવાનો ભાવ ન હોય છતાં કોઈ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય એમ બને એક, અને એક પોતાને જાણવાના અભિપ્રાયથી ઉપયોગને મૂકે તો એને જાણવા ગયો એમ કહેવામાં આવે છે. એમ બે પ્રકારે જ્ઞાન પ્રવર્તે છે. હા એ જણાય જાય છે ત્યાં એને જાણવાનો અભિપ્રાય ન હોય ત્યારે જણાય જાય છે એમ કહેવામાં આવે છે. ફેર છે, બે ભાવમાં તો ફેર છે, પણ કોઈ વખત એક અર્થમાં એવી ભાષા વપરાય છે અને જુદા જુદા અર્થમાં પણ એવી ભાષા વપરાય છે, તો ત્યાં કહેનારનું શું કહેવું છે એ આશયથી એનો અર્થ કરવો જોઈએ. કોઈ વખત તો બંને વાત એક અર્થમાં વપરાય છે, જાણે છે ને જણાઈ જાય છે, બે એક જ ગણીને બોલવામાં આવે છે, કોઈ વખતે જુદા જુદા ભાવમાં બોલવામાં આવે છે. જાણવાનો કરતા થઈને જાણે છે, જાણવાનો અભિપ્રાય રાખીને જાણે છે, એવો પણ એક ભાવ બને છે કે આને જાણું હું, આને જાણું કુતૂહલથી. પણ એ એક એવો પણ જાણવાનો અભિપ્રાય હોય છે ને જાણવા જાય છે ઉપયોગ, અને એક જાણવાના અભિપ્રાય નથી ને જણાઈ જાય છે, કેમ કે એ તો એની સ્વચ્છતા છે એટલે સામે જ્ઞેય છે એ જ્ઞાનમાં પ્રતિબિંબિત થઈ જાય છે. મુખ્યમાં અનેક પ્રકાર છે, એક અધ્યાત્મનો એક પ્રકાર ત્યાં થોડું વિચારવા જેવો છે. સાધક જીવને ચાલતા પરિણામમાં રાગ જણાઈ જાય છે, રાગ જાણવાનો એનો અભિપ્રાય કે વજન કે હેતુ કે આશય નથી, એનો મુખ્ય હેતુ મુખ્ય અભિપ્રાય તો સ્વરૂપને જાણવાનો છે, અને સ્વરૂપ એના જ્ઞાનમાં જણાય છે સાધકને. એ સ્વરૂપને જાણતા તે કાળે ઉત્પન્ન થતો રાગ એને જણાઈ જાય છે, જણાઈ જાય છે એમ છે. એને જાણવાનો રસ નથી એમાં, પણ તે કાળે વ્યવહાર જાણેલો પ્રયોજનમાન છે એવી જે વાત લીધી તો ત્યાં પ્રયોજન છે, એટલું જ પ્રયોજન છે કે ત્યાં એ જણાઈ જાય છે, અને જણાઈ જાય છે ત્યારે મારા જ્ઞાન સ્વરૂપથી આ ભિન્ન છે એમ જણાઈ જાય છે. ભિન્ન હોવા છતાં એ કેટલી માત્રામાં છે, કેટલા રસમાં છે, કેટલી મર્યાદામાં છે એનો પણ તમને વિવેક સાથે સાથે થઈ જાય છે, એનું નામ જણાઈ જાય છે. એમ ઘણા પડખા આવે છે એમાંથી. સ્વસંવેદન ભાવ કહો, એ શુદ્ધોપયોગને સ્વસંવેદન ભાવ કહો અથવા વસ્તુ મગ્ન ભાવ કહો, વસ્તુ એટલે ચૈતન્ય, નિજ નિર્વસ્તુ, માં મગ્નપણું, એકાગ્રપણું, એવો ભાવ કહો, લીનતા ત્યાં વર્તે છે એમ કહેવું છે. નિજ સ્વરૂપમાં મગ્નતા અથવા લીનતા, નિમગ્ન પરિણામ થાય છે, ઉપયોગ ત્યાં ડૂબી જાય છે સ્વરૂપમાં, તો એને વસ્તુમગ્ન ભાવ પણ કહેવામાં આવે છે. અથવા એને સ્વ આચરણ કહો, પોતાના સ્વરૂપમાં સ્થિર થવાનું આચરણ કર્યું, જેવું સ્વરૂપ હતું એવું જ આચરણ પ્રગટ કર્યું, એને સ્વ આચરણ પરિણામ પણ કહેવાય છે. સ્વ આચરણ કહો અથવા સ્થિરતા કહો, સ્વરૂપની સ્થિરતા કહો, આચરણ કહો, સ્થિરતા કહો, મગ્નપણ કહો, એ બધા ચારિત્ર પ્રધાન શબ્દો છે, ચારિત્રને બતાવનારા શબ્દો છે. ચારિત્ર ગુણ એમાં શુદ્ધ થઈને પરિણમે છે, એટલે એની મુખ્યતાથી પણ એને નામ દેવામાં આવે છે. વિશ્રામ કહો, ત્યાં અનાદિથી સંસાર પરિણામથી દુઃખી થયેલા જીવને, થાકી ગયેલા જીવને પહેલો વહેલો આરામ મળે છે. વિશ્રામ કે છે ને, બહુ ભટકો બહુ ભટકો બહુ ભટકો, હવે નિરાંતે બેઠો છે એમ કે છે. એમ ભાવથી ઉપયોગ ઘણો અનંત જ્ઞેયોમાં ભટક્યો, અનંત જ્ઞેયોમાં ફર્યો, હવે એ ઉપયોગ પોતાના સ્વરૂપમાં સમાઈ ગયો, એટલે ત્યાં એને વિશ્રામ મળે છે. આકુળતાનો થાક ત્યાં ઉતરી જાય છે, નિરાકુળ ભાવે પોતે પોતાના સ્વરૂપમાં સમાઈ જાય છે, એને વિશ્રામ કહો, આરામ કહો. વિશ્રામનું સ્થાન છે, પોતાનો આત્મા છે એ એક જ વિશ્રામનું સ્થાન છે. માણસ કહે છે ને, દુનિયાનો છેડો ઘર, શું કહે છે, પૃથ્વીનો છેડો ઘર. ઘરે આવે ત્યારે માણસને માણસ હવે અહીંયા આરામથી રહેશું, આરામ અહીંયા આરામ છે એમ એને લાગે છે. એમાં નિજ ઘર છે, આત્મા છે એ નિજ ઘર છે. જ્યારે ઉપયોગ એમાં વળીને જાય છે ત્યારે ખરેખર આત્માને વિશ્રામ મળે છે. ત્યાં સુધી એને દુઃખ દુઃખ ને દુઃખ, બધી જગ્યાએ એને દુઃખ જ થાય છે, ક્યાંય એને સુખ થતું નથી. વિશ્રામ કહો, સ્વ સુખ કહો, પોતાનું નિજ સુખ કહો, વિશ્રામ કહો અથવા સુખ ગુણથી લઈએ તો ત્યાં આત્માને નિરાકુળ સુખનું વેદન થાય છે, તેથી તેને સ્વસુખની દશા કહેવામાં આવે છે. આ સ્વોપયોગ છે, નિર્વિકલ્પ દશા છે, સ્વાનુભવ છે, એમાં આત્મિક સુખની ઉત્પત્તિ થાય છે. આત્માનું સુખ આત્મામાંથી ત્યાં મળે છે, એ સિવાય આત્માનું સુખ અનુભવ કરવાનો કોઈ પ્રકાર બીજો નથી. સુખ આત્મામાં છે અને અનંત સુખ આત્મામાં છે. સુખ છે એટલું નહીં, અનંત સુખ આત્મામાં છે, પણ એ માત્ર સ્વાનુભવ દશામાં જ અનુભવ થાય છે. એ સુખનો અનુભવ, સુખાનુભવ સ્વાનુભવ દશા સિવાય ક્યાંય અનુભવમાં આવતી નથી. એટલે એને સ્વસુખ કહો અથવા ઇન્દ્રિય મનાતીત ભાવ કહો. ઇન્દ્રિયાતીત અતિન્દ્રિય ભાવ કહો, મનાતીત ભાવ કહો, વિકલ્પાતીત ભાવ કહો, બધું એક જ છે. ઇન્દ્રિય અને મનથી પાર થયેલો ભાવ કહો, અતીત એટલે પાર થઈ ગયેલો. ઇન્દ્રિય અને મનના સંબંધે જે ભાવ થાય છે એ બધા નીચી કોટીના પરિણામ છે. ગમે તે પ્રકારનો શુભ ભાવ હોય તો પણ તે શુદ્ધ પરિણામ પાસે નીચી કોટીનું પરિણામ છે, અતીત એથી પાર છે. જે શુદ્ધ પરિણામ છે તો એનાથી પાર છે, એટલે બેને એકબીજામાં મેળવી શકાય એવું નથી. જે શુભ ભાવને ધર્મ માને છે તે શુદ્ધ ભાવને જાણતા નથી, અથવા જે શુભ ભાવની અનો અભિપ્રાય રાખીને શુદ્ધની મુખ્યતા કરવા માગે છે તેણે શુભ ભાવ રહિત શુદ્ધ આત્માને જાણ્યો નથી, ઓળખ્યો નથી. કેમ કે બંનેની કોટીમાં એટલો મોટો ફેર છે કે એક મલિન છે ને એક શુદ્ધ છે, પવિત્ર છે. મલિનતાને અને પવિત્રતાની સરખામણી ન થાય. પવિત્રતા ને પવિત્રતાની સરખામણી થાય કે આ ઓછું પવિત્ર છે, આ પૂર્ણ પવિત્ર છે. પણ મલિનતા અને પવિત્રતાની સરખામણી ન થઈ શકે. એ ઇન્દ્રિય મનાતીત ભાવ કહો, ઇન્દ્રિય અને મનથી પાર એવો ભાવ કહો, બંનેના રસ્તા જુદા છે. ઇન્દ્રિય મન સાથે જોડાયેલો આત્મ પરિણામ, આત્માના પરિણામ, એની દિશા ઉલટી છે, બહિર્મુખ છે. અને આ જે સ્વાનુભવની દશા છે તે અંતર્મુખ દશા છે, એની દિશા અંતર્મુખની છે. આમ બે વચ્ચેની દિશામાં ઉલટો સુલટો જ ફેર છે, થોડો ઘણો ફેર નથી. કોઈ એમ કહે કે આત્માનો વિચાર કરીએ ને આત્માનો અનુભવ કરીએ એમાં ખાસ ફેર નથી, બેનો વિષય તો એક જ છે ને. હે, આ ભલે શુભ ભાવ તમે કહો ને આને ભલે તમે શુદ્ધ ભાવ કહો, પણ બેનમાં વાત તો આત્માની છે ને. બેનો વિષય વસ્તુ તો એક જ છે ને કે નહીં? બેની વિષય વસ્તુ જુદી જુદી છે એમ કેમ છે? એકની દિશા અંતર્મુખ છે, એકની દિશા બહિર્મુખ છે. બે જુદી જુદી દિશામાં જાય છે, એક દિશામાં બે પરિણામ ચાલતા નથી. એ ઇન્દ્રિય મનથી અતીત ભાવ છે, શુદ્ધ ઉપયોગ સ્વરૂપ મગ્ન છે. ઓલામાં એકનું વસ્તુ મગ્ન લીધું હતું, અહીંયા શુદ્ધ ઉપયોગ સ્વરૂપે મગ્ન છે. ઉપયોગ સહિતની વાત છે આ, એટલી પરિણતિની વાત અહીંયા નથી લીધી. નિર્વિકલ્પ દશા સમ્યક્ત્વ ઉપજે છે એમ લીધું ને. સ્વાનુભવ થતા નિર્વિકલ્પ સમ્યક્ત્વ ઉપજે છે. પ્રથમ સ્વાનુભવમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ત્યારે સાથે સાથે શુદ્ધ ઉપયોગ સ્વરૂપ મગ્ન પરિણામ થયા. આત્મામાં શુદ્ધ ઉપયોગ પૂર્વકના મગ્ન પરિણામ થયા. શુદ્ધ ઉપયોગથી મગ્ન થયો પોતે પોતામાં, તેથી એને શુદ્ધ ઉપયોગ સ્વરૂપ મગ્ન કહો. અથવા નિશ્ચય ભાવ, અથવા એને નિશ્ચય ભાવ કહો. નિશ્ચય ભાવ એટલે નિશ્ચય સ્વરૂપ છે તેવો જ ભાવ, તેને નિશ્ચય ભાવ કહેવામાં આવે છે. શુભ પરિણામને વ્યવહાર ભાવ કહેવામાં આવે છે ને આને નિશ્ચય ભાવ કહેવામાં આવે છે. અહીંયા નિશ્ચય સમ્યક્ત્વ પ્રગટ થયું, નિશ્ચય જ્ઞાન પ્રગટ થયું, નિશ્ચય ચારિત્ર પ્રગટ થયું, તેથી તેને નિશ્ચય ભાવ કહેવામાં આવે છે. નિશ્ચય સ્વરૂપને આશરે તેવા જ પરિણામ થયા દર્શન જ્ઞાન ચારિત્રના, તેથી તેને નિશ્ચય ભાવ કહેવામાં આવે છે. નિશ્ચય ભાવ અથવા સ્વરસ સામ્ય ભાવ, સ્વરસ જેમાં આત્મરસ છે અને તેમાં જેમાં જે આત્મરસમાં કાંઈ વિષમતા નથી, વિષમપણું નથી, સામ્યપણું છે, આ ઠીક છે ને આ અઠીક છે એવી ઇષ્ટ અનિષ્ટની રાગ દ્વેષની દ્વૈતવાળી લાગણી જેમાં નથી, એકદમ સામ્ય પરિણામ છે. આ સામ્યવાદ લોકો લાવ્યા છે ને, સરખું અહીંયા આ ખરો સામ્યવાદ છે. જ્યાં કોઈ ઠીક છે ને અઠીક છે એવો ભાવ જેમાં નથી તે સામ્ય ભાવ છે. સામ્ય ભાવ એટલે રાગ દ્વેષ રહિત ભાવ, એવો ભાવ. સ્વરસ સામ્ય ભાવ, પણ એમાં સ્વરસ છે પાછો શૂન્ય નથી. સ્વરસ પોતાના આત્મરસ અનંત ગુણના રસ સહિત સામ્યપણું છે. સામ્યપણું છે એટલે કાંઈ નથી એમ નથી, શૂન્ય થઈ ગયો. આ શૂન્ય મનસ્ક થાય છે ને ભાઈ, કાંઈ વિચાર નથી આવતા, કાંઈ લાગણી ઉત્પન્ન થતી નથી, એવું શૂન્ય મનસ્ક પણ અહીંયા નથી લેવું. પોતાના અનંત ગુણના રસનો ઉભરો જેમાં આવ્યો છે, ફાન ઉભરો કહે છે, અનંત ગુણના રસનો ઉભરો આવ્યો છે જેમાં, એવા અનંત રસને ઉત્પન્ન કરનારો સામ્ય ભાવ છે. છતાં જેમાં ક્યાંય ઠીક અઠીકપણાનો ભાવ નથી, એકદમ વિતરાગ ભાવ છે. 144 ગાથામાં, જ્યાં 143 પહેલા વાત લીધી છે, 143 ગાથામાં આ વાત લેવી છે, ત્યારે આ ભાવશ્રુત જ્ઞાનને અમૃતચંદ્ર આચાર્ય મહારાજે ટીકામાં કેવળ જ્ઞાનના દ્રષ્ટાંતે સમજાવ્યું છે. દ્રષ્ટાંત આપ્યો કેવળ જ્ઞાનનો અને સિદ્ધાંત સમજાયો શ્રુત જ્ઞાનનો. ઠીક, કે જેવું કેવળ જ્ઞાન છે એવું આ શ્રુત જ્ઞાન છે. બોલો, તારે શું કહેવું છે? કે જેમ કેવળ જ્ઞાની છે એ અનંત નયોને જાણે છે, છતાં તે નય રૂપે પરિણમતા નથી, કોઈ નય પક્ષે પરિણમતા નથી, એમ આ વિકલ્પાતીત નિર્વિકલ્પ થયેલું ભાવશ્રુત જ્ઞાન એ પણ બધા નયોને જાણે છે, છતાં કોઈ નય પક્ષને ગ્રહણ કરતો નથી. તેથી નિર્વિકલ્પ દશામાં જેવું કેવળ જ્ઞાન નિર્વિકલ્પ છે, એવું અહીંયા ભાવસ્વરૂપ જ્ઞાન પણ નિર્વિકલ્પ છે, એની જ જાતિનું છે, એના જ અંશ રૂપે છે, એમ લઈ લીધું છે. 143 ગણ મલાડમાં આવે, 143 ગણ લઈ લીધું, 42-43 શું મળે જોવું તો ખરા. આચાર્ય મહારાજ આ નિર્વિકલ્પ શુદ્ધોપયોગી વિતરાગી દશાને વર્ણવવા માટે, સમજાવવા માટે કેવળ જ્ઞાનનો તો દાખલો આપે છે, કેવળ જ્ઞાનના દ્રષ્ટાંતથી અહીંયા એને સમજાવે છે, આટલી મહિમા કરી છે. અને ત્યાં એમ કહ્યું છે કે આ પરમાત્મા છે. 143માં પરમાત્મા શબ્દ વાંચ્યો છે. હા, ઓછા વત્તા પણ આનો ફેર છે, પણ બંને એક જ જાતિના છે, એક જ જાતિના છે. જેવી રીતે કેવળી ભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે શ્રુત જ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહાર નિશ્ચય નહીં પક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે, પરંતુ નિરંતર પ્રકાશમાન સહજ વિમળ સકળ કેવળ જ્ઞાન વડે સદા પોતે જ વિજ્ઞાન ઘન થયા હોય ને શ્રુત જ્ઞાનની ભૂમિકાના અતિક્રાંતપણા વડે સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી કોઈ પણ નય પક્ષને ગ્રહણ કરતા નથી. આ કેવળ જ્ઞાનનો દાખલો આપ્યો. તેવી રીતે હવે સિદ્ધાંત શુદ્ધ જ્ઞાનનો સમજાવે છે. તેવી રીતે જે શુદ્ધ જ્ઞાની આત્મા ક્ષયોક્ષમથી જેનું ઉપજવું થાય છે, એવા જે શુદ્ધ જ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં, હજી એની દશામાં તો ઉત્પન્ન થાય છે, છતાં પરનું ગ્રહણ કરવા પ્રત્યે ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે, તેમાં નિરસ પરિણામ થયા હોવાને લીધે શ્રુત જ્ઞાનના અવયવભૂત વ્યવહાર નિશ્ચયને પક્ષના સ્વરૂપને જ કેવળ જાણે છે, જેમ કેવળ જ્ઞાન જાણે છે તેમ આ પણ કેવળ જાણે છે, પરંતુ અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા, હવે પોતાના આત્માને કેવી રીતે ગ્રહ્યો છે, અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી, અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા નિર્મળ નિત્ય ઉદિત ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે તેમાં પ્રતિબદ્ધ થઈ ગયા છે ઉપયોગથી, તે વખતે અથવા ચૈતન્યમય આત્માના સ્વાનુભવ વખતે પોતે જ વિજ્ઞાન ઘન થયો હોય ને, ત્યાં શ્રુત જ્ઞાની પણ પોતે જ વિજ્ઞાન ઘન થયો હોય ને, શ્રુત જ્ઞાનાત્મક સમસ્ત અંતરજલ્પરૂપ તથા બહિર્જલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાંતપણા વડે, ત્યાં શ્રુત જ્ઞાનની ભૂમિકાનું અતિક્રાંતપણું લીધું છે, આ વિકલ્પની ભૂમિકાનું અતિક્રાંતપણા વડે સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી કોઈ પણ નય પક્ષને તે ગ્રહતા નથી, તે આત્મા ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર છે, અતીત થઈ ગયા છે, પર થઈ ગયા છે, સમસ્ત વિકલ્પોથી અતિ પર છે, પરમાત્મા છે, જ્ઞાનાત્મા છે, પ્રત્યક્ષ જ્યોતિ છે, આત્મખ્યાતિ રૂપ છે, અનુભૂતિ માત્ર સમયસાર છે, આટલા શબ્દ લીધા છે. જેમ આમને પણ બીજા બીજા શબ્દો કહેવાનો ભાવ આવ્યો છે, એમ અહીંયા આચાર્ય મહારાજને જ્યાં સ્વાનુભવની દશા થઈ ત્યારે આટલા વિશેષણ એમણે વાપર્યા કે તે પરમાત્મા છે. ઠીક. હવે પરમાત્માને શું શું ન કરવું, અમૃતચંદ્ર આચાર્ય નો ટીકામાં શબ્દ છે, સખલુ નિખિલ એક નિખિલ વિકલ્પે ભ્યહ પરતરહ, નિખિલ એટલે સમસ્ત બધા વિકલ્પથી પરતરહ, પરમાત્મા જ્ઞાનાત્મા પ્રત્યક જ્યોતિ આત્મખ્યાતિ સ્વરૂપો અનુભૂતિ માત્ર સમય સારહ, આટલા શબ્દ લીધા છે. સંસ્કૃતમાં પરમાત્મા શબ્દ વાયેલો છે, ચોથું ગુણસ્થાન થયું તો એને પરમાત્મા નું નામ
આપ્યું,
છઠ્ઠા ગુણસ્થાને બેઠા, સાતમા ગુણસ્થાને, છઠ્ઠા ગુણસ્થાને આ લખે છે આ પરમાત્મા છે. ઠીક, ગજબ વાત કરી છે. અમારી ચર્ચા એવી છે કે હું છું ભાઈ કે તમે વ્યક્તિ રાગ અને વ્યક્તિનો મહિમા કરો છો, વ્યક્તિ છે કે પરમાત્મા છે આટલો સવાલ છે. શું જ્ઞાનીને વ્યક્તિ કહો, એ તો જગતમાં અનેક વ્યક્તિઓ છે એની હારે બરાબર મૂક્યા તમે, જ્ઞાની તો પરમાત્મા છે. પછી પરમાત્મા ભક્તિને લાયક છે કે અલાયક છે એનો વિચાર કરવો રહ્યો. શું
બધા
બધા પરમાત્મા છે, પણ કઈ નિગુણના જીવને કોઈ વંદન કરવા જાતું નથી. ત્યાં પર પવિત્રતા અને પરમાત્મા પણ પ્રગટ થયું હોય, જ્યાં વ્યવહાર કરવાનો છે ત્યાં તો સમુચિત વ્યવહાર હોય છે, દશાને યોગ્ય વ્યવહાર હોય છે. દશા ન હોય અને વ્યવહાર થાય એવું તો બધું નથી. એ પોતે ક્યાં પોતાને પરમાત્મા સ્વરૂપે સ્વીકારે છે, એ પોતે જ ના પાડે છે કે હું પરમાત્મા નહીં એમ કે છે. આ મોટી ગડબડ છે, સીધી સાદી વાત છે. 144માં એ શબ્દ વાપર્યો છે ત્યાં એમ કે જયારે નિર્વિકલ્પ અનુભવ થયો ત્યારે અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા, આદિ મધ્ય અંત રહિત અનાકુળ કેવળ એક આખા વિશ્વ ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય અનંત વિજ્ઞાન ઘન પરમાત્મા રૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે અને શ્રદ્ધાય છે. ત્યાં પણ પરમાત્મા સ્વરૂપ અનુભવ છે, પોતાનો નિજ પરમાત્મા સ્વરૂપે અનુભવ થયો એમ લીધું છે.
તો
વિશે બહુ સ્પષ્ટ છે, જયારે નય પક્ષ ને છોડીને ભાવાર્થમાં જયચંદજી લખે છે છેલ્લે, વસ્તુ સ્વરૂપને કેવળ જાણે જ ત્યારે તે વખતે શ્રુત જ્ઞાની પણ કેવળીની માફક વિતરાગ જેવો જ હોય છે એમ જાણવું. ઠીક, કેવળીની માફક વિતરાગ જેવો હોય છે, કેમ કે ત્યારે એને રાગ દ્વેષ કોઈ પ્રવર્તા નથી. એ પછી ઉપયોગ એનું સ્વરૂપ નથી. 172 ગાથામાં એમ કહ્યું કે જ્યાં ઉપયોગ બહાર જાય છે એ અમારું સ્વરૂપ નહીં, રાગ તો અમારું સ્વરૂપ નહીં પણ ઉપયોગ બહાર જાય છે એ અમારું સ્વરૂપ નહીં એમ કે છે. જેટલું સ્વરૂપનું વેદન છે એટલો જ હું, એથી બહાર જેટલું છે હું નહીં. વખત રવિવારે ગુરુદેવ સાથે પાલીતાણા બપોરે જવાનું થયું. પછી તળેટીમાં જઈને બેસ્યા છે, તળેટીમાં જઈને બેઠા પાંચ દસ દસેક મિનિટ, દસ પંદર મિનિટ બેસીને ઊભા થઈ જાય તો ઊભા થતા બોલ્યા, ગુલન તો એ ચાલતું હોય કે નવમો મૂળ છે 172મી ગાથાનો, કે આત્માના ઉપયોગને કોઈ હણી જઈ શકતું નથી. પણ આ ઉપયોગ તો બહાર જાય છે ને પ્રભુ, પણ પોતે પોતે કે છે તો કે ઉપયોગ બહાર જાય છે એ હું નહીં, પોતે પોતે કોઈ વગર પ્રશ્ન કર્યા વગર જ પોતે પોતે ચર્ચા શરૂ કરી દીધી. ઉપયોગ બહાર જાય છે ને પ્રભુ કે, તો કે ઉપયોગ બહાર જાય છે એવું નહીં, ચાલ જા, એ મારું સ્વરૂપ નહીં. ઉપયોગ બહાર જાય એવું આત્માનું સ્વરૂપ નથી એમ કે છે. એટલે એને એને જ્ઞાનના વિભાગમાં નાખી દીધું. ઉપયોગને કોણ હણી શકે કે હા, હું તો ઉપયોગ સ્વરૂપ આત્મા જ છું ને, મારા વેદનથી સંપન્ન છું, બસ એમાં તો કોઈનો હસ્તક્ષેપ થઈ શકે એ પરિસ્થિતિ નથી. આ જે ઉપર છેલ્લો ઉપયોગ બહાર જાય છે આત્મા નહીં, એ અનાત્મા છે એમ કે, એ તો અનાત્મા છે, અનાત્મા એને આત્મા કોણ કે. તું બોલેશ, તું નથી બોલતો, આખો બીજો બોલે છે. એને નિશ્ચય ભાવ કહો, સ્વરસ સામ્ય ભાવ કહો, પોતાના અનંત ગુણના ચૈતન્ય રસથી સામ્ય રૂપ, એકદમ વિતરાગ ભાવ રૂપ ભાવ છે તેને સામ્ય ભાવ કહેવામાં આવે છે. વિષમતા રહિત, વિષમતાના અભાવ સ્વભાવે સામ્ય ભાવ છે, એને જ સમાધિ ભાવ કહેવામાં આવે છે, જેમાં કોઈ આદિ વ્યાધિ ઉપાધિ નથી. પણ જે સમાધિ સ્વરૂપ છે, રાગ દ્વેષ રહિત સમાધાન સ્વરૂપ છે, તે સમાધિ ભાવ છે, તે જ વિતરાગ ભાવ છે, રાગનો અભાવ થઈ ગયેલો ભાવ છે, તે અદ્વૈત અવલંબી ભાવ છે, જે સ્વરૂપમાં દ્વૈત નથી, બે પણ નથી, ભેદ નથી, પણ અનંત ગુણ છે ને, તો કે એ અનંત ગુણ છે એ વાત અહીંયા નથી. ઠીક, આત્મામાં અનંત ગુણ ખરા કે નહીં કે એ અપેક્ષા અહીંયા લેવી નથી. સાતમી ગાથા એ જ લીધી છે ને, સમયસારની સાતમી કથા, આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર વિદ્યમાન નથી. ઠીક, આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર વિદ્યમાન નથી. ગુણના ભેદનું શું, કે ગુણનો ભેદ ઓળખવા માટે છે, અનુભવવા માટે એ કામની ચીજ નથી ને. વસ્તુતા એ વસ્તુ અભેદ છે, એ અવલંબનનો વિષય છે. એટલે અદ્વૈત અવલંબન શબ્દ અહીંયા લીધો છે. આ વિશેષ લઈશું બીજા થોડા.
જય જય.